ત્યાંથી હવે આગળ જઈએ. નવી પંક્તિ છે, તું જીવનના વ્રણ પર વરસત કોઈ અમીમય કરુણા. વ્રણ ગા, અમી અમૃત, તું જીવનના ઘા ઉપર વરસતી કોઈ અમૃતમય કરુણા છે. ડિવાઇન કમ્પેશનની વાત છે, કરુણા, ભાગવતી કરુણા. અને સુંદરમ, અહીં જીવનના વ્રણની વાત કરે છે. જિંદગીએ મનુષ્યને આપેલા ઘા, આ જગતમાં હજુ સુધી એવો કોઈ માણસ પાક્યો નથી કે જેને જિંદગીએ ઘા આપ્યા ન હોય, વ્રણ દીધા ન હોય. અને કેટકેટલા વ્રણ અને કેટકેટલા પ્રકારના વ્રણ માણસે સહન કરવા પડે છે. પ્રિયજનની અકાળે ચિર વિદાયના વ્રણ, અપમાનોના વ્રણ, શોષણ કરવામાં આવે એના વ્રણ, આપણી ઉપેક્ષાઓના વ્રણ, આપણી સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે એના વ્રણ, આપણી સાથે કૃતજ્ઞતા, નમક હરામી આચરવામાં આવે એના વ્રણ, આપણી સાથે જુઠ્ઠાણા આચરવામાં આવે, છેતરપિંડી કરવામાં આવે, રમતો રમવામાં આવે એના વ્રણ, વિશ્વાસઘાતના વ્રણ, બેવફાઈના વ્રણ, યાદી લાંબી ને લાંબી આપણે કરી શકીએ. અને આ બધા ઘા મનુષ્યની ચેતના ઉપર જબરજસ્ત દુષ્પરિણામો સર્જે છે. એની કાયમી અસરો છોડી દે છે. ભલે કાળક્રમે કદાચ એ ઘા ભૂસાઈ ગયા હોય એમ લાગે, પણ મનુષ્યના સમગ્ર વ્યક્તિત્વ ઉપર, એના વિચારો ઉપર, એના ભાવો ઉપર, એની વિચારવાની અને ભાવવાની પદ્ધતિઓ ઉપર, એની વાણી ઉપર, એના વ્યવહાર ઉપર એક કાળો પડછાયો આ જિંદગીના વ્રણ નાખી દે છે. કાયમની એક દુઃખની છાયા એ વ્યક્તિત્વના વ્યક્તિત્વ ઉપર વર્તાયા જ કરે છે. એટલે પછી આવે જીવનમાં હતાશા, નિરાશા, દરેકે દરેક વસ્તુ ઉપર ઠંડુ પાણી રેડી દેવાની વૃત્તિ અને પ્રવૃત્તિ, જિંદગીનો બધો ઉત્સાહ ઓસરી જવો, ઉમંગ ચાલ્યો જવો અને અવસાદ, ખિન્નતા, ડિપ્રેશન અને આવું ઘણું બધું નેગેટિવિટી, કમ્પ્લીટ નેગેટિવિટી, એ આ જિંદગીના વ્રણ, જીવને દીધેલા વ્રણ એ આપણી ચેતના ઉપર છોડીને જાય છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો ચેતનાનું સંગીત ખતમ થઈ જાય છે અથવા ચેતનાનું મૃત્યુ થાય છે. મારા એક સંસ્કૃત કવિ એવું કહે છે કે ધૃત શરીરેણ મૃતસ્ય જીવતિ, શરીર ધારણ કરતો હોવા છતાં આવો માણસ મરેલો જીવે છે. જિંદગી જાણે કે જબરજસ્ત મોટો બોજ હોય અને પોતાના ખભે એ વેંઢારી અને ચાલ્યો જતો હોય, એ રીતે જિંદગી જીવે છે. ચેતનાનું મૃત્યુ છે. અને આમાંથી સાચા અર્થમાં મોહરું પહેરીને માણસ હસે એ જુદી વાત છે, પણ સાચા અર્થમાં ચેતનાને કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ કે કશું જ, કોઈ વસ્તુ કે વસ્તુઓ કે પરિસ્થિતિઓ એને સાચા અર્થમાં જીવંત કરી શકતી નથી. ઇટ ઇઝ ડેડ એન્ડ ડેડ ફોર એવર. પણ એમાં એક અપવાદ છે અને એ અપવાદ છે માં ભગવતીની કરુણા. ડિવાઇન કમ્પેશન અને એ કરુણા જો આવી વ્યક્તિના જીવનમાં અવતરે, માનો પ્રવેશ થાય એના જીવનમાં ને માં પોતાની સાથે પોતાની કરુણા લઈને જ આવે, તો અહીંયા શબ્દ વિશેષણ વાપર્યું છે સુંદર, અમે કોઈ અમીમય કરુણા. વ્યક્તિ તો જીવંત થઈ શકે, અમૃતમય છે આ કરુણા. અને અમૃતનો સ્વભાવ આપણે જાણીએ છીએ કે એક ટીપુ પર મોંમાં ગયું અમૃતનું એટલે જરા અને મૃત્યુ અને બધાથી પર માણસ અમરત્વને પામે. અને જો મૃત્યુ પામી ચૂક્યો હોય અને એક ટીપું એના મોંમાં જાય અમૃતનું, તો એ સંજીવનીનું કામ કરે, પુનર્જીવન બક્ષે છે. તો આ ભાગવતી કરુણા પણ અમૃતમય છે. ચેતનાનું જે મૃત્યુ થયું છે એ મૃત્યુને એ પુનઃજીવન બક્ષે છે, નવજીવન બક્ષે છે. અને ફરી એકવાર ભાગવતી કરુણાનું અવતરણ થતાં ફરી એકવાર જીવનનો આનંદ, જીવનનો ઉલ્લાસ, જીવનનો ઉમંગ, જીવનનું સંગીત, જીવનનો પ્રેમ, જીવનમાં આનંદ, આ બધું પ્રગટે છે. પણ મેં કહ્યું એમ માત્ર ભાગવતી કરુણા જ આ કરી શકે, બીજું કોઈ નહીં, બીજું કશું નહીં. અને એટલે કો શબ્દ મૂક્યો છે, કોઈ અવર્ણનીય, કોઈ અદ્વિતીય એવી આ કરુણા છે ભાગવતી કરુણા, જે મનુષ્યના જીવન ઉપર વરસે છે. માત્ર ટીપુ નહીં, ભગવતી માં ભગવતી વરસાવે છે અને એ રીતે ચેતનાને નવજીવન બક્ષે છે. એટલે બહુ જ સહેતુ આ બધો અર્થ છે ને, પેલી અમીમય એ વિશેષણમાંથી, અમી શબ્દ એ આ મૃત્યુ વગેરેનું સૂચક છે, એમાંથી આ બધું સૂચવાય છે. આ જે અર્થ કયો એ હું માનું છું કે આ પંક્તિ સ્પષ્ટ છે. પછીની પંક્તિ ઉપર આવીએ. તું જીવનની જન્મ ક્ષણોની ધાત્રી પ્રાણ પ્રદીપ, ધાત્રી એટલે બાળકનો જન્મ કરાવનારી સ્ત્રી, જેને હિન્દીમાં ધાય કહેવામાં આવે છે, ધાત્રી પરથી જ બનેલો શબ્દ. પંક્તિનો શબ્દાર્થ સ્પષ્ટ છે કે જીવનની જન્મની ક્ષણોએ તું હાથમાં પ્રાણનો દીવો લઈ અને ધાત્રીનું કામ કરે. હવે અહીંયા શું અભિપ્રાય છે? જીવન એટલે કયું જીવન? જો આ પંક્તિમાં ભૌતિક જગતની એક વાસ્તવિકતા ને લઈ અને એ વાસ્તવિકતાનું અત્યંત સુંદર કલ્પન આધ્યાત્મિક જગતને એ આખી વાત લગાડીને કર્યું છે. જ્યારે પાશ્ચાત્ય મેડિકલ સાયન્સનું અસ્તિત્વ નહોતું, હોસ્પિટલો વગેરે નહોતી, 150-200 વર્ષ પહેલાની બધી સદીઓની આ વાત કલ્પના કરો. એ વખતે એક વાસ્તવિકતા આ હતી, કંઈક આવું ચિત્ર એનું આપણી નજર સમક્ષ આવે છે. અહીંયા જે શબ્દો વાપર્યા છે એને આધારે સ્ત્રીને પ્રસૂતિનો સમય નજીક આવે ત્યારે ગામડાના ઘરોમાં એને માટે એકાદો અલાયદો રૂમ ફાળવવામાં આવે, સામાન્ય રીતે નાનો ઓરડો હોય, અંધારી ઓરડો હોય, કાથીનો ખાટલો ઢાળવામાં આવે, એકાદ પાતળી ગોદડી પાથરવામાં આવે અને ત્યાં આ આસન્ન પ્રસવા સ્ત્રી એ પડીને સૂઈ રહે અને પ્રસવની વેદના જ્યારે ઉપડે ત્યારે ધાત્રીને બોલાવી લાવવામાં આવે. ધાત્રી આવે, ઓરડામાં દીવો કરાવડાવે અથવા કરે પોતે, અને દીવાના આછા પાતળા પ્રકાશમાં એ પોતાનું ધાત્રી કર્મ કરે અને થોડા જ વખતમાં એક નવું જીવન ધબકવા માંડે. આ પ્રાચીન કાળની એક વાસ્તવિકતા. કદાચ સુંદર અમે ગામડામાંથી આવ્યા હતા એટલે આ જોયું પણ હશે બાળપણમાં. હવે આ આખી આખી ઘટના વાસ્તવિકતા ભૌતિક જગતની એને સુંદરમ આધ્યાત્મિક જગતમાં લઈ આવે છે. કલ્પના સ્વરૂપ માનું માં ભગવતીનું કલ્પન કર્યું છે ધાત્રીના સ્વરૂપ, અને જીવનની જે ધન્ય ક્ષણે માં ભગવતી કોઈના પણ જીવનમાં પ્રવેશ કરે, કોઈના પણ જીવનમાં આવે, ત્યારે એ વ્યક્તિનો નવો જન્મ થાય છે. આધ્યાત્મિક જન્મ થાય છે, યૌગિક જન્મ થાય છે. પ્રભુ માટે જીવવા માટેનો નવો જન્મ એ પ્રાપ્ત કરે છે. પેલો તો ભૌતિક જન્મ, શારીરિક જન્મ હતો, પણ અહીંયા માં ધાત્રી સ્વરૂપે આવી અને આપણો નવો જન્મ આધ્યાત્મિકતામાં કરાવ્યો. હવે જુઓ, સંસ્કૃતમાં આ બીજા જન્મનો ખ્યાલ છે. એક જ જન્મમાં બીજો જન્મ, અને એટલે માટે સંસ્કૃતમાં દ્વિજ શબ્દ પણ વપરાય છે. સામાન્ય રીતે બ્રાહ્મણ માટે, પાછળના સંસ્કૃત સાહિત્યમાં, ક્લાસિકલ લિટરેચરમાં બ્રાહ્મણ માટે વપરાતો શબ્દ. બ્રાહ્મણ ને એક જ જન્મમાં એ બીજી વાર જન્મે છે. કેવી રીતે? છ એક વર્ષનું થાય બાળક, યજ્ઞોપવિત સંસ્કાર, પેલા હિન્દુ ધર્મના 16 કે 20 સંસ્કારો, એમાંના અત્યંત મહત્વના સંસ્કારોમાંનો આ એક યજ્ઞોપવિત સંસ્કાર, એ આપવામાં આવે. અને પછી ગુરુ પાસે વેદાભ્યાસ કરવા માટે ગુરુકુળમાં એને મૂકવામાં આવે. તો આ પરાવિદ્યાનું જ્ઞાન મેળવવાની એ શરૂઆત કરે, જે ચોક્કસપણે એના જીવનમાં ફેરફાર લાવે, એના જીવનને સંસ્કૃત કરે, સંસ્કારિત કરે. આ કંઈ અત્યારની માફક ઇન્ફોર્મેટિવ નોલેજ માત્ર નથી. તો આ એનો બીજો જન્મ છે. પેલું પ્રસિદ્ધ વાક્ય યાદ કરીએ કે જન્મના જાયતે શૂદ્ર સંસ્કારાત દ્વિજોચ્યતે. મનુષ્ય જન્મે છે ત્યારે જાયતે શૂદ્ર, ભલે ને બ્રાહ્મણને ત્યાં જન્મ્યો હોય તોય પશુ જેવો જન્મે છે, અસંસ્કૃત હોય છે, પ્રાકૃત હોય છે, અણગઢ હોય છે, અનરિફાઇન્ડ હોય છે. જન્મના જાયતે શૂદ્ર સંસ્કાર, જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર થાય અને પરાવિદ્યાનું જ્ઞાન મેળવવાની શરૂઆત કરે, ત્યારે દ્વિજ ઉચ્યતે, એ બીજી વાર જન્મેલો કહેવાય છે, દ્વિજ કહેવાય છે. અને એક કાળે આનું ખરેખર અમલ થતો હશે, પણ કાળાંતરે આ માત્ર આ ઉત્તમ વિચાર એ માત્ર ઔપચારિકતા થઈ ગઈ, ધાર્મિક ક્રિયાને એક રિચ્યુઅલ થઈ ગયું, માત્ર ઔપચારિક રિચ્યુઅલ. અને આજે પણ ભાગ્યે જ અપવાદુ બ્રાહ્મણો એવા હશે કે જે પોતાના દીકરાને જન્મી ન આપે, પણ નથી ગુરુકુળો રહ્યા. 2 વર્ષે તો છોકરું સ્કૂલમાં દાખલ થઈ જાય છે અને બાબા બ્લેક શિપ કરવા માંડે. ત્યાં ક્યાં પરાવિદ્યાનું જ્ઞાન, ક્યાં સંસ્કાર, ને કશું, માત્ર એક ઔપચારિકતા રહી છે. એટલે સુંદર અમે આ દ્વિજત્વનો જે આખો વિચાર છે ને, એને આ જૂના પેલામાંથી કાઢી નાખ્યો, ખેંચી કાઢ્યો, અને આ નવા સંદર્ભમાં એને મૂકી દીધો કે બીજો જન્મ માણસ તો થાય છે ખરો, પણ પેલી રીતે નહીં, યજ્ઞોપવિત સંસ્કારથી નહીં, પણ મા જ્યારે એના જીવનમાં પ્રવેશ કરે અને એનું આધ્યાત્મિક જીવન જ્યારે શરૂ થાય, એ એનો નવો જન્મ, એ એનો બીજો જન્મ, એ એનું દ્વિજત્વ. હવે ધાત્રી રૂપે આવીને માએ બીજો જન્મ તો કરાવ્યો, પણ માને બરાબર ખબર છે કે આ નવા જીવનમાં, આ યોગિક જીવનમાં, આ આધ્યાત્મિક જીવનમાં, આ પ્રભુ તરફના જીવનમાં સૌથી વધારે દીકરાને જરૂર પડવાની છે શક્તિની. સાંસારિક જીવન કરતાં પણ અત્યંત વધારે જરૂર પડશે શક્તિની. એટલે પ્રાણ પ્રદીપા, જો પ્રાણ એના જે વિશુદ્ધતમ સ્વરૂપમાં, એના શુદ્ધતમ સ્વરૂપમાં એ શક્તિનો આદિ સ્ત્રોત છે. આમ તમે દિવ્યતામાં જાઓ તો માં ભગવતી જ આદ્યાશક્તિ છે, પણ તમે પ્રકૃતિમાં આવો, સત્વરજસ તમસમાં આવો, તો વિશુદ્ધ પ્રાણ એ શક્તિનો આદિ સ્ત્રોત છે. જે શક્તિની આ નવા જન્મમાં પુષ્કળ જરૂર પડવાની છે. હરિનો માર્ગ છે શૂરાનો, અને શૂરવીરતા શક્તિ વિના આવે નહીં. અને ઉપનિષદ પણ પોકારી પોકારીને કહે છે કે નાયમ આત્મા બલહીને ન લભ્ય. આ આત્મા એ બલહીન અને શક્તિહીન ને પ્રાપ્ત થતો નથી. એટલે પ્રાણનો દીવો સાથે લઈને આવે છે, શક્તિના આદિ સ્ત્રોતને સાથે લઈને આવી છે માં દાત્રી સ્વરૂપે આ બીજો જન્મ કરાવવા માટે. એટલે કે જ્યારે જ્યારે જેટલી જેટલી શક્તિની જરૂર પડવાની છે, ત્યારે ત્યારે તેટલી તેટલી શક્તિ આપણને માં આપવાની છે. તો માનું છું કે આ પંક્તિ પણ સ્પષ્ટ થઈ છે. જીવનની જન્મ ક્ષણોની ધાત્રી પ્રાણ પ્રદીપ. તું કદમે કદમે પ્રજ્વલતી અગ્નિ જ્યોત સજીવ. તું અમારા પ્રત્યેક પગલે પ્રજ્વલિત થતી, પ્રકાશિત થતી અગ્નિની જ્યોત છે, જીવંત એવી જ્યોત, સજીવા. આ થયો પંક્તિનો શબ્દાર્થ. પણ આ જ્યોત દ્વારા એમને શું કહેવું છે? પ્રતીક છે અગ્નિ જ્યોત, અથવા જ્યોત પ્રતીક છે. આ કઈ સ્થૂળ જ્યોતની વાત નથી, આ પંચમહાભૂતમાંનું એક એ મહાભૂતની વાત નથી, એ તો જળ છે પ્રમાણ. આ તો સજીવાની વાત છે, સજીવા જ્યોતની વાત છે. તો જુઓ, જ્યોતિ અથવા પ્રકાશ એ હંમેશા સામાન્ય રીતે એ જ્ઞાનનું પ્રતીક છે. દાખલા તરીકે પ્રજ્વાલિત જ્ઞાનમય પ્રદીપ, વ્યાસ મુનિએ મહાભારત લખ્યું તે વ્યાસને અંજલિ આપતા આ શબ્દો છે કે એમણે આ મહાભારત લખીને જ્ઞાનમય પ્રદીપ પ્રજ્વાલિત, જ્ઞાનમય દીવડો પ્રગટાવી દીધો છે. અહીંયા જ્યોતિ શબ્દ એ દોરવણી માર્ગદર્શન એનું પ્રતીક છે. કેમ કે કોઈ પણ સાચી દોરવણી કે કોઈ પણ સાચું માર્ગદર્શન જ્ઞાન સિવાય આવતું હોતું નથી, જ્ઞાનમાંથી આવે છે હંમેશા. એટલે જ્યોતિ એટલે અગ્નિ, જ્યોતિ એટલે માર્ગદર્શન, દોરવણી. તો માએ જન્મ કરાવી દીધો અધ્યાત્મમાં, અને હવે નવજાતે ડગલા ભરવાના છે. અજાણ્યો માર્ગ છે, દિશા ભૂલી જવાની પૂરી સંભાવના છે, પથભ્રષ્ટ કે પથચ્યુત કે ગુમરાહ થવાની પૂરી સંભાવના છે. એવી વખતે માર્ગદર્શન અનિવાર્ય છે. સુંદરમ કહે છે કે માં પ્રત્યેક કદમે પ્રત્યેક પગલે માર્ગદર્શન આપે, એની જ્યોતિ પાથરે છે. હવે કદાચ કોઈ એમ કહી શકે કે માં મારા જીવનમાં આવી છે, પણ પ્રત્યેક પગલે મને તો માર્ગદર્શનની પ્રતીતિ થતી નથી, મને તો માર્ગદર્શનનો અહેસાસ આવતો નથી. ક્યાં માર્ગદર્શન આપે છે? આ તો કવિની અતિશયોક્તિ છે. ના, એવું નથી. માર્ગદર્શન અંદરથી અંતરાત્મા રૂપે બેઠેલી માં પ્રત્યેક ક્ષણે પ્રત્યેક મહત્વના પગલે એ આપે છે, પણ એનો સ્વર એનો અવાજ એટલો તો ઝીણો હોય છે, એટલો તો મૃદુ હોય છે, એટલો તો સૌમ્ય હોય છે કે આપણી ચેતનાના માણેક ચોકનો જે ઘોંઘાટ છે વિચારો રૂપે ભાવો રૂપે બીજી ત્રીજી રીતે, એ ઘોંઘાટમાં પેલો દિવ્ય મૃદુ સ્વર માનો માર્ગદર્શન રૂપ સંભળાતો નથી. સંભળાય છે તો આ મારા વિચારો છે, એમાંનો એક વિચાર છે એ ખરેખર દિવ્ય સ્રોતમાંથી આવેલો છે એની ખબર પડતી નથી. એટલે મને પ્રતીતિ નથી થતી માટે માર્ગદર્શન નથી એમ ન કહેવાય. આંધળાને થાંભલો ન દેખાય એ થાંભલાનું અસ્તિત્વ નથી એવું નથી. માટે સૌથી પહેલા જો આપણે માતાજીનું માર્ગદર્શન ડગલે ને પગલે જોઈતું હોય, જે છે પણ એનો અહેસાસ લેવો, એની પ્રતીતિ કરવી હોય, સૌથી પહેલા ચેતનાના માણેક ચોકમાં કરફ્યુ નાખી દેવો પડે. અત્યંત શાંત થઈ જવું પડે, અત્યંત આછા વિચારો અથવા તો નિર્વિચાર અવસ્થા, નિરવતાની અવસ્થા એટલે પીસ અથવા સાયલન્સ સુધી પહોંચી જવું પડે. વારંવાર શ્રી અરવિંદ કહે છે કે સાધના શરૂ કરો, સૌથી પહેલું કામ આ કરો, શાંત થઈ જાઓ. અને જેવા શાંત થશો એની સાથે પેલો સાધ, પેલું માર્ગદર્શન, પેલી દોરવણી એ સંભળાશે. અને જગતભરના પ્રગત સાધકોમાં આપણે આ વસ્તુ જોઈ છે, એ મને દરેકને આ ભગવાન નું કહો તો ભગવાન, ભગવતીનું કહો તો ભગવતીનું માર્ગદર્શન પ્રાપ્ત થયેલું હોય છે. અને આપણે ઉદાહરણ લેવા માટે દૂર જવાની સહેજે જરૂર નથી. આપણા લોર્ડનું, આપણા ગુરુદેવનું ઉદાહરણ આપણી સામે છે. એમણે સાધનાની શરૂઆત કરી ખૂબ ટૂંકા ગાળામાં. લેલેની દોરવણી હેઠળ 3 દિવસમાં નીરવ બ્રહ્મનો અનુભવ કર્યો. વિચારો પોતાની ચેતનામાં પ્રવેશે પહેલા જ એમને બહાર ફેંકી અને નીરવતા પ્રાપ્ત કરી લીધી. આ બહુ શરૂઆતના તબક્કાની વાત, લગભગ 6-7 ની સાલ, 1906-7 ની સાલ. અને એ અરસામાં એમને સીધું ગાઈડન્સ અંદરથી, સીધું માર્ગદર્શન ડગલે ને પગલે મળવા માટે, જેને એ આદેશ નામથી ઓળખાવે છે. અને પછીથી મોટે ભાગે મુંબઈમાં લેલે એમને મળ્યા જ્યારે, ત્યારે બધી પૂછપરછ કરી કેમ ચાલે છે કેમ નહીં. અને એમાં શ્રી અરવિંદે જ્યારે એમ કહ્યું કે મને અંદરથી અવાજ આવે છે, આદેશ આવે છે ને એ પ્રમાણે હું વર્તું છું, ત્યારે લેલે એમને કહી દીધું કે હવે તારે કોઈ બહારના ગુરુની જરૂર નથી, તારો આ આંતરિક ગુરુ તને જે આદેશ આપે એ પ્રમાણે તું આગળ જા. હવે એ પ્રમાણે જ એ ચાલતા હતા. રાજકારણમાં ઝંપલાવ્યું એ પણ આ જ કારણસર. એમણે પોતે જ લખ્યું કે અંદરનો આદેશ થયો માટે મેં આ રાજકારણમાં ઝંપલાવ્યું, મને વેપારમાં જવાનો આદેશ થયો હોત તો હું વેપાર, મેં વેપાર કર્યો હોત, એવું લખ્યું છે. અને એ આદેશનું એમણે બરાબર પાલન કર્યું, પણ એક અપવાદ. જ્યારે દેશની સ્વતંત્રતા માટે રાજકારણમાં અને એની પ્રવૃત્તિઓમાં એ ગળા ટૂંકેલા હતા, એ વખતે એમને આદેશ આવ્યો કે આ બધી પ્રવૃત્તિ છોડી દે. જો હું માર્ગદર્શનની વાત કરી રહ્યો છું, આ જ્યોતિ એની વાત ચાલે છે, આપણે સભાન હોઈએ કે અભાન હોઈએ પણ એ ચાલુ જ હોય છે, એ મુદ્દો હું બતાવી રહ્યો છું ઉદાહરણ દ્વારા. એ વખતે આદેશ આવ્યો કે આ બધી પ્રવૃત્તિ છોડી અને એકાંતમાં થઈ ચાલ્યો જાઓ, નિવૃત્તિમાં જાઓ. અને શ્રી અરવિંદ કહે છે કે મારા મિથ્યાભિમાનને કારણે મને એવું લાગ્યું કે જો હું પ્રવૃત્તિ છોડી દઈશ તો આ સ્વાતંત્ર્યની ચળવળ ભાંગી પડશે અને દેશ મારી પ્રવૃત્તિ વિના સ્વતંત્ર નહીં થાય. માટે મેં એ આદેશની અવગણના કરી હતી, ઉપેક્ષા કરી હતી. અને ભગવાન પાસે હજાર હાથ છે ને હજાર રસ્તાઓ છે, તો આ ઉપેક્ષા થઈ આદેશની, માર્ગદર્શનની, અપવાદરૂપ પણ થઈ. તો અલીપુર બોમ્બ કેસ અને એમાં આરોપીઓમાં તે વખતના એજી અરવિંદ ઘોષનું નામ અને કારાવાસ, અંડર ટ્રાયલ કેદી તરીકે 1 વર્ષ. અને જ્યારે એમને કારાવાસ મળ્યો ત્યારે જેમ એક વાર એમણે આ આદેશની ઉપેક્ષા કરી હતી, એમ એક જ વાર જિંદગીમાં એમની શ્રદ્ધા ડગમગી અને એમનું સમર્પણ કાચું પડ્યું. અને પરિણામે એમણે ભગવાનને ફરિયાદ કરી કે પ્રભુ આ શું, હું એમ માનતો હતો કે આ જે પ્રવૃત્તિ કરી રહ્યો છું એ તમારું કામ છે એમ માનીને, એમ સ્વીકારીને હું એ કામ કરતો હતો. અને એને કારણે મને ખાતરી હતી કે મને તમારું પ્રોટેક્શન છે. તો ક્યાં છે તમારું પ્રોટેક્શન? હું જેલમાં આવી ગયો, તમારું પ્રોટેક્શન ક્યાં ગયું? તમારું સંરક્ષણ ક્યાં છે? તો આ બધું થઈ રહ્યું હતું ત્યારે પણ પ્રભુનું માર્ગદર્શન તો ચાલુ જ હતું. એ માર્ગદર્શનના ભાગરૂપે જ એ આ કારાવાસમાં આવ્યા અને અંદરથી તરત જ જવાબ આવ્યો, વેઇટ એન્ડ સી. તો અને જો શું થાય છે, અને આપણે જાણીએ છીએ શું થયું, ભગવાનનો સાક્ષાત્કાર જેલની અંદર થયો. અને શ્રેયનું એક સરસ વાક્ય જાણીતું છે પણ અહીંયા કોટ કરું, ધ ઓનલી રિઝલ્ટ ઓફ ધ રોથ ઓફ ધ બ્રિટિશ ગવર્મેન્ટ વોસ ધેટ આઈ રિયલાઇઝ ગોડ. એમ જ છે, રિયલાઇઝ છે ને શબ્દ કયો છે, આઈ ફાઉન્ડ. બ્રિટિશ સલ્તનતના ક્રોધનું એકમાત્ર પરિણામ એ આવ્યું કે મને ભગવાન મળ્યા, મને ભગવાનનો સાક્ષાત્કાર થયો. તો પ્રત્યેક ડગલે ને પગલે માર્ગદર્શન હોય જ છે. વ્યક્તિ અહેસાસ ન કરતી હોય, ફરિયાદના સ્વરૂપ ફરિયાદ કરતી હોય કે શ્રદ્ધા ડગમગી હોય કે સમર્પણ થોડું કાચું પડ્યું હોય, ત્યારે પણ માર્ગદર્શન ચાલુ હોય છે. એ વાત છે. એટલે કદમે કદમે પ્રજ્વલતી અગ્નિ જ્યોત સજીવ. સજીવા પેલી જે સ્થૂળ જ્યોત હોય છે, મેં કહ્યું એમ પંચમહાભૂતની જળ, અને આ કારણ કે જીવંતતા એ દિવ્યતાની અંદર જ છે. સજીવામાં જીવંત અને જીવંતતા મેં કહું એમ દિવ્યતામાં છે. ધારો કે આ શરીરની અંદર જે દિવ્યતા આત્મા રૂપે પડી છે એ શરીર છોડી દે, એની સાથે ડોક્ટરો આપણને મૃત્યુ જાહેર કરે છે, તો જીવંતતા એટલે સજીવા કહી છે. પેલાથી કોન્ટ્રાસ્ટમાં સારું. પછીની પંક્તિ લઈએ. તું નયનો પર પડદા ઢાળી અન્ય નયન દે નાળી. તું આંખો ઉપર પડદા પાથરી દે છે અને બીજી આંખો આપે છે, અન્ય નયન દે નાળી. દેખીતું છે કે આ પંક્તિમાં કઈ ચર્મચક્ષુની વાત કરી નથી, એમને અભિપ્રેત નથી, હોય જ ન શકે. તો અહીંયા નયન દ્વારા શું સમજવાનું? તો નયનનો અર્થ છે દૃષ્ટિકોણ. જો દરેક વ્યક્તિ પાસે જગતને જોવાનો અને મૂલવવાનો, ઘટનાઓને જોવાનો અને મૂલવવાનો, વ્યક્તિઓને અને એમના વ્યવહારોને જોવાનો અને મૂલવવાનો, અને ખુદ પોતાના જીવનને જોવાને અને મૂલવવાનો એક પોતાનો આગવો દૃષ્ટિકોણ હોય છે, અને એ દૃષ્ટિકોણ જે ઘડાય છે, જે બંધાય છે, એમાં જાત ભાતના પરિબળો કામ કરતા હોય છે. બાળપણમાં માતાનો પ્રભાવ, પિતાનો પ્રભાવ, પરિવારના અન્ય સભ્યોનો પ્રભાવ પડે ચેતના ઉપર અને ધીમે ધીમે દૃષ્ટિકોણ બંધાતો જાય. સમાજમાં સામાજિક માન્યતાઓ, સામાજિક રૂઢિઓ, સામાજિક પરંપરાઓ, રીતરિવાજો, સામાજિક વિચારો આ બધાનો પ્રભાવ પડે અને દૃષ્ટિકોણ કેળવાય. શાળામાં જાય, સહપાઠીઓ અને શિક્ષકો જે કંઈ કહે એનો પ્રભાવ પડે અને દૃષ્ટિકોણ બંધાય. કોઈ જોરદાર વ્યક્તિત્વ જીવનમાં આવે અને જબરજસ્ત પ્રભાવ પાડી જાય તો એમાંથી દૃષ્ટિકોણ બંધાય. કોઈ અદ્ભુત ગ્રંથ એ જીવન ઉપર અસર કરી જાય અને જીવનનો દૃષ્ટિકોણ બંધાય. આમ અનેક પરિબળોથી મનુષ્યનો દૃષ્ટિકોણ બંધાય હોય છે, પણ આ બધા પરિબળો સાંસારિક છે, જાગતિક છે, લૌકિક છે, વ્યવહારિક છે. પણ જ્યારે મનુષ્ય સાચા અર્થમાં આધ્યાત્મિક જીવનની શરૂઆત કરે, યોગિક જીવનની શરૂઆત કરે, સાધનાનું જીવન જીવવા માંડે, ભગવાન કે માં માટે પૂરી સચ્ચાઈથી જીવવાનો પુરુષાર્થ કરવા માંડે, ત્યારે એનો આ જૂનો દૃષ્ટિકોણ એને ખતમ કરી દેવો પડે. એ માતાજીની કૃપા થકી જ એ જૂનો દૃષ્ટિકોણ પાછો ખતમ થઈ જાય. એટલે તું નયનો પર પડદા ઢાળી, તો જૂના દૃષ્ટિકોણનું જે નયન છે એના ઉપર માએ પડદો નાખી દીધો અને નવા દૃષ્ટિકોણથી અન્ય નયન દેનારી એણે હવે નવો દૃષ્ટિકોણ આપ્યો. એક કે બે ઉદાહરણ આપીશ. શ્રી અરવિંદ માતાજીના લખાણોમાં અને સમગ્ર ભારતના આધ્યાત્મિક જૂના લખાણોમાં પણ વારંવાર આ વાત કરવામાં આવી છે કે પરમાત્મા અથવા માં ભગવતી પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં આત્મા રૂપે વિરાજમાન છે અને એ જ એનું કોઈ પણ વ્યક્તિનું સાચું સ્વરૂપ, તાત્વિક સ્વરૂપ એ છે, અસલ સ્વરૂપ એ છે. બાકીનું બધું આવરણ એ આભાસિક છે. મન પ્રાણ શરીરનું જે આવરણ છે એ આભાસિક, તત્વ એ આપણી આપણા હૃદયમાં રહેલી માં. હવે જાણીતો વિચાર, સામાન્ય જીવન જીવતા હોઈએ ત્યારે વાંચવામાં સાંભળવામાં આવ્યું હોય, બુદ્ધિના એક ખૂણામાં એ પડ્યું રહ્યું હોય, બૌદ્ધિક રીતે કદાચ આપણે તો સ્વીકાર પણ કર્યો, એથી વધારે કંઈ નહીં. પણ આ નવું જીવન શરૂ થયું એની સાથે એ વિચારને લઈ અને આપણે વ્યક્તિઓને જોવાની શરૂઆત કરીશું. અન્ય નયન કે સામેની, મારી સામે જે વ્યક્તિ છે એ વ્યક્તિ અસલમાં તો જે હું છું એ જ તે છે અને એના બાહ્ય સ્વરૂપમાં એ દ્વારા કદાચ એણે મારી સાથે કઠોર વ્યવહાર કર્યો હશે, દુર્વ્યવહાર કર્યો હશે, કદાચ અત્યંત ખરાબ વ્યવહાર કર્યો હશે. એ બધું, એ બધી અપૂર્ણતાઓ હું જો સાધક આ રીતે વિચાર, બહુ ધીમે ધીમે છે ને વાઇડનેસ આવવા માંડે, લિબરલ થવા માંડે, વિશાળતા દૃષ્ટિકોણની અંદર વિકસવા માંડે, કે આની આના વ્યક્તિત્વમાં, બહારી વ્યક્તિત્વમાં ઉણપો છે તો મારામાં ક્યાં નથી, મારા બહારી વ્યક્તિત્વમાં પણ ઉણપો છે અને હશે, અને બીજાઓને એનાથી તકલીફ થતી હશે. માટે કોઈ પણ સંજોગોમાં આવી કોઈ પણ વ્યક્તિને હું ક્યારે ધિક્કારીશ નહીં, ક્યારે અણગમો લાવીશ નહીં એને વિશે. અને પહેલા જે પ્રતિક્રિયાઓ કરતો હતો, આને આવું કર્યું તો સામે હું આવું કરું, ટીટ ફોર ટેટિઝમ, ટેટિઝમ જેવો કોઈ શબ્દ નથી પણ આ તો ટીટ ફોર ટેટનો એટીટ્યુડ. એટલે સામું હું ગુસ્સો કરું, સામું આ જૂનો દૃષ્ટિકોણ, હું હિંસાત્મક થતું. આમાંનું કઈ જ હવે નવું નયન જે છે, નવો દૃષ્ટિકોણ, એમાં આમાંનું હું કાંઈ નહીં કરું. અને મારો સદભાવ તો કદાચ પ્રેમ મારી અંદર હજી એના માટે ન વિકસે બને, પણ મારો સદભાવ તો ક્યારેય ન જાય. તો જૂના પેલા નયનો ઉપર માએ પડદો ઢાળી દીધો અને અન્ય નયન નવી રીતે જોવાનો નવો દૃષ્ટિકોણ આપ્યો. એટલે આપણા વિચારોમાં, આપણા ભાવોમાં, આપણા વ્યવહારોમાં, આપણી વાણીમાં જબરજસ્ત ફેરફાર થવો જોઈએ. ના થયો હોય તો આપણે આપણી જાતને પૂછવું પડે કે ક્યાં કાચા પડીએ છીએ, ક્યાંક કાચા પડીએ છીએ, ક્યાંક સચ્ચાઈ નથી, ક્યાંક નિષ્ઠા નથી. બસ અહીંયા હું માનું છું કે આપણે હજી ઘણા બધા ઉદાહરણોને આપી શકાય, પણ આ એકથી આ પંક્તિ સ્પષ્ટ થઈ જાય છે, એટલે વધારે ઉદાહરણોમાં આપણે જતા નથી. તો અહીંયા આપણે અટકી જઈએ. હવે સમય ખાસો થઈ ગયો છે ને, જાહેરાતો પણ છે આજે, એટલે આજનો દિવસ આપણે ધ્યાન નહીં કરીએ.